નમસ્કાર અને ગ્રંથસારના આજના અંકમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી નવલકથાની દુનિયામાં ઉતરવાના છીએ જેણે, સાચું કહું તો, સાહિત્ય જગતમાં થોડો ખળબળાટ મચાવી દીધો છે.
થોડો નહીં, મને લાગે છે ઘણો બધો.
હા, આરએફ કુઆંગની યલો ફેસ, જેઓ કુઆંગને એમની પેલી પ્રખ્યાત સિરીઝ ધ પોપી વોર થી ઓળખે છે, એમના માટે તો આ પુસ્તક એક મોટો ઝટકો છે.
બિલકુલ, કારણ કે એ ઐતિહાસિક કાલ્પનિક દુનિયામાંથી બહાર નીકળીને લેખિકા આપણને સીધા આજના પ્રકાશન ઉદ્યોગના, કહી શકાય કે, અંધારા ખૂણામાં લઈ જાય છે.
અને આ સફર ખરેખર ખૂબ જ અસ્વસ્થ કરનારી છે. આ કોઈ સાધારણ વાર્તા નથી, પણ એક તીખો ધારદાર કટાક્ષ છે જે ઓળખ, મહત્વાકાંક્ષા અને
સાહિત્યિક ચોરી
આ જેવા મુદ્દાઓ પર સીધો પ્રહાર કરે છે. મને લાગે છે કે આખા પુસ્તકનો પાયો એક જ સળગતા સવાલ પર ટકેલો છે.
કયો સવાલ?
એ જ કે કોઈ બીજાની વાર્તા કહેવાનો અધિકાર ખરેખર કોને છે?
બિલકુલ.
અને આ સવાલ બે પાત્રોની જટિલ મિત્રતામાંથી જન્મે છે, તો ચાલો એમનાથી જ શરૂઆત કરીએ.
ચોક્કસ. તો વાર્તાના કેન્દ્રમાં બે લેખિકાઓ છે. પહેલી છે જૂન હેવર્ડ,
એક શ્વેત લેખિકા,
હા, જેની કારકિર્દી મતલબ ક્યાંય પહોંચી નથી. તેનું એક પુસ્તક આવ્યું અને ગયું, કોઈને ખબર પણ ન પડી. એ પોતાની સામાન્ય પ્રતિભા અને નિષ્ફળતાથી અંદરથી સળગી રહી છે.
અને બીજી તરફ છે પેલી એથેના લ્યુ.
હા, એથેના લ્યુ, એક તેજસ્વી, યુવાન અને અત્યંત સફળ ચીની અમેરિકન લેખિકા. નેટફ્લિક્સ ડીલ, મોટા એવોર્ડ્સ, બેસ્ટ સેલર લિસ્ટ,
મતલબ એની પાસે એ બધું જ છે જેનું જૂન ફક્ત સપનું જોઈ શકે છે.
બરાબર. એટલે આ સંબંધ મિત્રતા કરતા ઈર્ષ્યાનો વધુ છે.
અને જૂનના દ્રષ્ટિકોણથી એથેનાની સફળતા માત્ર એની પ્રતિભાને કારણે નથી, ખરું ને?
ના, અને આ જૂનની માનસિકતાનો સૌથી ખતરનાક ભાગ છે. તે દ્રઢપણે માને છે કે એથેનાને તેની ડાયવર્સિટીને કારણે આ બધી સફળતા મળી છે.
ઓ,
તેના મનમાં એવું ઠસી ગયું છે કે પ્રકાશન ઉદ્યોગ ફક્ત બિન શ્વેત લેખકોને જ તક આપે છે, અને તેના જેવી સામાન્ય શ્વેત લેખિકા માટે તો કોઈ જગ્યા જ નથી.
એટલે આ એક પ્રકારની અન્યાયની લાગણી છે જે તેને કોરી ખાય છે.
હા, માત્ર ઈર્ષ્યા નહીં, પણ એક જાતનો હકનો દાવો, જાણે સફળતા પર તેનો અધિકાર હોય અને એથેનાએ તે છીનવી લીધો હોય.
અને આ જ લાગણી તેને એક એવા રસ્તે લઈ જાય છે જ્યાંથી પાછા વળવું લગભગ અશક્ય છે. એ રાત્રે શું બને છે?
એ રાત એ જ વાર્તાનો પાયાનો પથ્થર છે. બંને એથેનાના વૈભવી એપાર્ટમેન્ટમાં હોય છે, એની નવી નેટફ્લિક્સ ડીલની ઉજવણી કરી રહ્યા હોય છે,
અને
પછી અચાનક એક વિચિત્ર અકસ્માત થાય છે. એથેના પેનકેક ખાતા ખાતા ઘૂંઘળાઈ જાય છે અને જૂનની નજર સામે જ તેનું મૃત્યુ થાય છે.
બાપરે.
એ ભય, શોક અને અંધાધૂંધીની ક્ષણોમાં જૂનની નજર એથેનાના ડેસ્ક પર પડેલી એક હસ્તપ્રત પર જાય છે અને આવેશમાં આવીને તે એ હસ્તપ્રત ચોરી લે છે.
આ કોઈ નાની સૂની ચોરી નથી, આ તો એથેનાનું સૌથી મોટું કામ હતું, નહીં?
હા, બિલકુલ. એ પ્રથમ વિશ્વયુદ્ધમાં ચીની મજૂર કોર્પ્સના ભૂલાયેલા ઇતિહાસ પર આધારિત એક મહાનવલ કથા હતી, જેનું કામચલાઉ શીર્ષક હતું ધ લાસ્ટ ફ્રન્ટ.
અને જૂન જાણે છે કે આ એક માસ્ટરપીસ છે.
હા, એને ખબર છે, અને એ જ ક્ષણે તેના મનમાં રહેલા રાક્ષસે તક ઝડપી લીધી.
અહીંથી જ જૂનની આત્મછેતરપિંડીની લાંબી અને અંધારી સફર શરૂ થાય છે, કારણ કે તે પોતાની જાતને ચોર નથી માનતી, બરાબર?
બિલકુલ નહીં. એનું મન તરત જ તર્ક શોધવાનું શરૂ કરી દે છે. એ પોતાને કહે છે, હું આને સુધારી રહી છું. એથેનાનું કામ તો અધૂરું હતું, હું તેને પૂરું કરી રહી છું. હું તેની વાર્તાને ન્યાય આપી રહી છું.
એટલે હસ્તપ્રતને ફરીથી લખે છે, એમાં ફેરફાર કરે છે અને પોતાને ખાતરી કરાવે છે કે હવે આ વાર્તા એની પોતાની છે.
હા, આ એક માનસિક રમત છે જે તે પોતાના અપરાધભાવને દબાવવા માટે રમે છે.
અને આશ્ચર્યની વાત એ છે કે પ્રકાશન ઉદ્યોગ એની આ વાત માની પણ લે છે.
માની લે છે અને 6 આંકડાની મોટી રકમની ડીલ પણ આપે છે. અને અહીં વાર્તાનો બીજો મહત્વનો ખેલાડી મેદાનમાં આવે છે, ખુદ પ્રકાશન ઉદ્યોગ.
હા, એની એડિટર ડેનિયેલા વેક્સલર. તે એક સૂચન આપે છે જે આખી છેતરપિંડીને એક નવું જ સ્તર આપે છે.
પેલી જ્યુનિપર સોંગવાળી વાત, બરાબર?
હા, આ માત્ર નામ બદલવાની વાત નથી, આ તો ઓળખણને એક પ્રોડક્ટ બનાવવાની શરૂઆત છે.
બરાબર. ડેનિયેલા તેને કહે છે કે જૂન હેવર્ડ નામ ખૂબ જ સામાન્ય છે, એટલે એને જ્યુનિપર સોંગ નામ અપનાવવાનું સૂચન કરે છે.
એક એવું નામ જે વંશીય રીતે અસ્પષ્ટ છે, એશિયન પણ લાગી શકે છે.
એટલું જ નહીં, તેના લેખક ફોટામાં પણ તેનો ચહેરો રહસ્યમય રીતે અડધો ઢંકાયેલો રાખવામાં આવે છે.
એટલે કે પ્રકાશક આ છેતરપિંડીમાં માત્ર મુખ પ્રેક્ષક નથી પણ સક્રિય ભાગીદાર છે.
હા, તેઓ જાણે કહી રહ્યા છે, અમને તમારી વાર્તામાં રસ નથી, પણ અમને એક એરી વિવિધ વાર્તા જોઈએ છે જે વેચી શકાય.
સિસ્ટમ પોતે જ આ છેતરપિંડીને પ્રોત્સાહન આપી રહી છે કારણ કે તે નફાકારક છે. પેલી ડાયવર્સિટી સેલ્સવાળી માનસિકતા.
બરાબર, અને જૂન આ રમતમાં ખુશીથી સામે સામેલ થઈ જાય છે કારણ કે આખરે તેને એ સફળતા મળી રહી છે જેની તે હકદાર હોવાનું માને છે.
પર આવી ચોરેલી સફળતાની ચમક લાંબો સમય ટકતી નથી, ખરું ને? પુસ્તક બજારમાં આવતાની સાથે જ
સોશિયલ મીડિયા પર આગ ફેલાઈ જાય છે અને એ આગની ચિંગારીઓ તરત જ ભડગો બની જાય છે. ટ્વિટર પર લોકો તરત જ એથિના લિયુની લેખન શૈલી સાથેની સામ્યતા પારખી જાય છે.
સવાલો ઉઠવા લાગે છે કે એક શ્વેત લેખિકા ચીની મજૂરોના અનુભવો વિશે આટલી ઊંડાણપૂર્વક અને અધિકૃતતાથી કેવી રીતે લખી શકે.
અને આ ઓનલાઈન ચર્ચાને એક યુવાન એશિયન અમેરિકન લેખિકા કેન્ડિસ લી એક મોટા અભિયાનમાં ફેરવી દે છે.
કેન્ડિસ લીનું પાત્ર અહીં બહુ મહત્વનું છે. એક ડિજિટલ જાસૂસ જેવું કામ કરે છે.
એકદમ, તે પુરાવા ભેગા કરે છે, જૂના ઇન્ટરવ્યુ શોવે છે અને એક લાંબી વિગતવાર ટ્વિટર થ્રેડ પોસ્ટ કરે છે જે જૂનની ચોરીનો પર્દાફાશ કરે છે.
અને પેલું હેશટેગ,
હા, જોતજોતામાં હેશટેગ જૂન હેવર્ડ ઇઝ અ સ્કેમ જેવું હેશટેગ ટ્રેન્ડ થવા લાગે છે. જૂન અચાનક પોતાની જાતને એક ડિજિટલ વાવાઝોડાની વચ્ચે શોધે છે.
અને તેની પ્રતિક્રિયા શું હોય છે? શું તે સત્ય સ્વીકારે છે?
ક્યારે નહીં. તે તરત બચાવની મુદ્રામાં આવી જાય છે. તે આ બધા આરોપોને ઈર્ષાળુ ટ્રોલ્સ અને નિષ્ફળ લેખકોનું કામ ગણાવીને ફગાવી દેવાનો પ્રયાસ કરે છે.
એના ઇન્ટરવ્યુ પણ નિષ્ફળ જાય છે.
હા, એક પછી એક. તે જેટલો વધુ બચાવ કરવાનો પ્રયાસ કરે છે તેટલી વધુ શંકાસ્પદ લાગે છે. પોતાની જાતને પીડિત તરીકે રજૂ કરે છે.
અહીં સોશિયલ મીડિયાની ભૂમિકા બેધારી તલવાર જેવી દેખાય છે. કેન્ડિસ જેવા લોકો માટે તે સત્યને ઉજાગર કરવાનું મંચ છે, પણ જૂનના દૃષ્ટિકોણથી તે એક ડિજિટલ ટોળું છે જે તેને નષ્ટ કરવા માંગે છે.
હા, લેખિકા આપણને કેન્સલ કલ્ચરની જટિલતા બતાવી રહી છે જ્યાં જવાબદારી અને ઓનલાઈન હેરાનગતિ વચ્ચેની રેખા ખૂબ પાતળી હોય છે.
અને આ દબાણની અસર તેની વાસ્તવિક દુનિયા પર પણ થવા લાગે છે.
બિલકુલ, તેની ફિલ્મ ડીલ અટકી જાય છે, તેનો પ્રકાશક તેનાથી અંતર બનાવવા લાગે છે. જૂન હવે ખૂણામાં ધકેલાઈ ગઈ છે.
અને હતાશામાં તે એક એવું પગલું ભરે છે જે
તેની નૈતિકતાના સંપૂર્ણ પતનને દર્શાવે છે. તે એથેનાના માતા પિતાના ઘરે ઘૂસી જાય છે.
શું વાત છે!
પુરાવા શોધવા માટે.
હા, તે એવા પુરાવા શોધવા ગઈ હતી કે એથેનાએ કદાચ તેને વાર્તા લખવાની પરવાનગી આપી હોય, પણ ત્યાં તેને કંઈક એવું મળે છે જેની તેણે કલ્પના પણ નહોતી કરી.
એથેનાની જૂની ડાયરીઓ અને નોંધો.
બરાબર, અને તેમાંથી એક ચોંકાવનારું સત્ય બહાર આવે છે. એક મિનિટ, અહીં જ વાર્તાનો સૌથી મોટો વળાંક આવે છે, નહીં? આ તો આખી બાજી પલટી નાખે છે.
બિલકુલ, ડાયરીઓમાંથી ખબર પડે છે કે એથેના પોતે પણ એક સાહિત્યક મેગપાઈ હતી.
લિટરરી મેગપાઈ એટલે?
એટલે કે તે પોતાની આસપાસના લોકોના, મિત્રોના અને ક્યારેક તો અજાણ્યા લોકોના પણ વાસ્તવિક જીવનના આઘાત, દુઃખ અને અંગત અનુભવોને તેમની પરવાનગી વિના પોતાની વાર્તાઓમાં વણી લેતી હતી.
બાપરે!
તેણે જૂનના પોતાના સંઘર્ષો પર પણ એક વાર્તા લખી હતી.
આ જૂનના કૃત્યને યોગ્ય નથી ઠેરવતું, પણ તે એથેનાના પાત્રને કેટલું જટિલ બનાવી દે છે. મતલબ વાર્તામાં કોઈ નિર્દોષ હીરો છે જ નહીં.
ના, કોઈ નથી. અને આ આપણને વિચારવા મજબૂર કરે છે કે શું બધી કલા કોઈક ને કોઈક સ્તરે એક પ્રકારની ચોરી છે?
કલાકારની પ્રેરણા અને બીજાના અનુભવના શોષણ વચ્ચે કોઈ સ્પષ્ટ રેખા છે ખરી?
અને જૂનને લાગે છે કે તેને પોતાને બચાવવા માટે બ્રહ્માસ્ત્ર મળી ગયું છે. તે આ માહિતીનો ઉપયોગ એથેનાની છબીને ખરડવા માટે કરે છે.
પણ આ દાવ ઉલટો પડે છે.
એકદમ ઉલટો. લોકો તેને વધુ પ્રતિશોધી અને ક્રૂર માને છે. એક મૃત વ્યક્તિના ચરિત્ર પર કાદવ ઉછાળીને તે લોકોની સહાનુભૂતિ પણ ગુમાવી દે છે.
અને જાણે એટલું ઓછું હોય,
તે જ સમયે એથેનાના પ્રકાશક તેની અપ્રકાશિત વાર્તાનો સંગ્રહ બહાર પાડે છે અને તેમાંની એક વાર્તામાં જૂનનું અપમાનજનક અને હાસ્યાસ્પદ પાત્રાલેખન હોય છે.
એક પ્રતિભાહીન ઈર્ષાળુ મિત્ર તરીકે.
હા, આ તો જાહેરમાં થયેલું અપમાન છે. જાણે એથેનાએ કબરમાંથી બદલો લીધો હોય.
આ જૂન માટે છેલ્લો ફટકો સાબિત થાય છે.
હા, તેનો પ્રકાશક તેને છોડી દે છે, તેની એજન્ટ તેને છોડી દે છે, તેની કારકિર્દી સંપૂર્ણપણે બરબાદ થઈ જાય છે.
તો શું આનો અર્થ એ છે કે જૂન અંતે હારી જાય છે? શું તેને તેના કર્મોનું ફળ મળે છે? મને તો અંત વાંચીને એવું બિલકુલ ન લાગ્યું, બલકે મને તો ડર લાગ્યો.
તમે સાચા છો, અને આજ આ નવલકથાની સૌથી ભયાનક અને કટાક્ષપૂર્ણ વાત છે. જૂન જાહેરમાંથી ગાયબ થઈ જાય છે, પણ તે હાર નથી માનતી.
તે એક નવું પુસ્તક લખવાનું નક્કી કરે છે.
હા, એક સંસ્મરણ, એક મેમોર, તેની પોતાની બાજુની સત્ય વાર્તા. અને વાસ્તવમાં આપણે જે નવલકથા અત્યાર સુધી વાંચી રહ્યા છીએ તે આજ સંસ્મરણ છે.
ઓ, એટલે આપણે શરૂઆતથી જ એક એવા પાત્રના મગજમાં છીએ જે પોતાની જાતને સતત સાચી ઠેરવી રહી છે. આ તો વાર્તાને વધુ જટિલ બનાવે છે.
અને અંત તો એનાથી પણ વધુ ચોંકાવનારો છે. નવલકથાના છેલ્લા દ્રશ્યમાં જૂન પોતાનું નવું પુસ્તક, તેનું સંસ્મરણ, જેનું શીર્ષક છે યલો ફેસ, પ્રકાશકોને વેચી રહી છે.
શું વાત છે!
તેને પૂરો વિશ્વાસ છે કે તેની બદનામી હવે એક વેચી શકાય તેવી વસ્તુ બની ગઈ છે. તેણે પોતાની જાતને ગુનેગારમાંથી એક પીડિતમાં સફળતાપૂર્વક રૂપાંતરિત કરી દીધી છે, જે કેન્સલ કલ્ચરનો ભોગ બની છે.
અકલ્પનીય! એટલે કે તે હારી નથી, બલકે તેણે પોતાની બદનામીને જ એક નવું હથિયાર બનાવી દીધું છે. શું આ લેખિકાનો આપણા આજના મીડિયા અને સમાજ પર સૌથી મોટો કટાક્ષ નથી, જ્યાં વિવાદ પણ એક કરન્સી છે?
બિલકુલ. આ અંત આપણને એ વિચારવા મજબૂર કરે છે કે આપણી સંસ્કૃતિમાં ખરેખર ન્યાય શું છે. જૂનને કદાચ સાહિત્યિક જગતમાંથી બહાર કરી દેવાય, પણ તેણે બજારમાં પાછા ફરવાનો નવો રસ્તો શોધી કાઢ્યો.
આ નવલકથા કોઈ સરળ ઉકેલ નથી આપતી. તે આપણને અસ્વસ્થ કરી દે તેવા પ્રશ્નો સાથે છોડી દે છે.
હા, જેમ કે આપણે જે વાર્તાઓ વાંચીએ છીએ તેની પાછળ કોણ છે, તેમનો હેતુ શું છે, અને કઈ સિસ્ટમ તેમને આપણા સુધી પહોંચાડી રહી છે.
આ નવલકથા એ નથી પૂછતી કે વાર્તા કોણ કહી શકે,
પણ એ પૂછે છે કે બજારમાં કઈ વાર્તાઓ વેચાય છે અને શા માટે. અને એ જવાબ કદાચ આપણને સૌને અરીસો બતાવી જાય છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.